सद्गुरुवर्य निष्कुळान स्वामी भक्तिनिधि ग्रंथमां भक्तिनो द्वेष करनारा जे कोई होय छे एनी वात लखे छे। स्वामी के कोई सूरज हामी धूल उड़ाड़े ने एनी आँखमां ज पड़े ना मोढ़ामां पड़े एम भक्तिनो जे कोई द्रोह करे छे भक्ति करनारानो कोई द्रोह करे छे तो एने घणुं दुःख आवे छे जीवनमां। जे जलथी शीतळ थाय तेने लगाड़े कोई ताप तेनु ते वाले तनने सामुनो थाय संताप वली जे वहनीथी टाढ टळे तेमां ज नाखीए नीर पछी बेसीए पासळे शुं शीतविते शरीर। दृष्टांतो बधा आपे छे समझवा जेवा। उनाळानो खरो समय होय धोम धोम तो ताप पड़तो होय अने शीतळ जळ तमने मळ्युं होय पछी एने अग्नि लगाड़ो भाई हा तो शरीरने ठंडु करे के बाळे। એક તો ગરમી બહારની હોય ને એમાં ગરમ પાણી કર્યું હોય શીતળ હતું ઠંડુ એને ગરમ કરીને પછી કે નાહી હવે મજા આવશે તે દુઃખ થવાનો ધંધો કર્યો। હવે આવી ટાઈડ હોય ને એમાં એ લાકડાની ધૂણી ધખાવી હોય ને સરસ મજાની ટાઈડ ઉડેવું હોય એમાં એ પછી પાણીનો ઘડો ભરીને નાખો તો એ સુખ થાય કે દુઃખ થાય? દુઃખ થાય। વહની તો ટાઈડને ટાળે છે પછી સ્વામી કે પાણીનો ઘડો ઢોળીને પડખે બેહો તો ટાઈડ ચડે પણ ટાઈડ જાય નહીં। આ બધા દૃષ્ટાંત આપીને એનું સિદ્ધાંત સ્વામી કહેવા માગે છે કે ભક્તિ છે ને બહુ સરસ છે ભક્તિ કરનારા ભક્તો બહુ મહાન છે એમનો કોઈ દ્વેષ કરે એમનો કોઈ દ્રોહ કરે એમને કોઈ હેરાન કરે તો આ બધા દૃષ્ટાંત દીધા જેવી વાત છે। સુખી ન થાય માણસ ક્યારે દુઃખ આવે જીવનમાં। વળી જે ભોજને કરીને ભૂખ ભાંગે તે ભોજનમાં ભેળવીએ જેર તે કહો સુખ કેમ પામશે જેણે કર્યું સુખદ શું વેર। જે ઘટે જે પટે ઘટ ઢાંકીએ તે પટનો કરીએ ત્યાગ પછી છીએ પ્રવીણતા તે મૂર્ખ નર કહ્યાલા। જે ભોજન સરસ મજાનું હોય જેનાથી આપણી ભૂખ ભાંગેવું હોય ભક્તિ કરીએ ને તો ભાઈ ભૌ ભૌની ભૂખ ભાંગી જાય હો। પંચ વિષયની આપણને ભવ ભવની ભૂખ છે જેમ ભૂખ લાગી હોય ને સારું અનાજ મળે ને જમવા માંડે તો કેટલી શાંતિ થઈ જાય હા। સારું ભોજન મળે તો ભવ ભવની ભૂખ ભાંગી જાય એમ ભક્તિ જો જીવનમાં આવે ને તો ભવ ભવની ભૂખ ભાંગી જાય। પણ સ્વામી કે ભોજનમાં જો જરાક ઝેર ભેળવી દઈ આ એ સુખદ હતું એ પછી દુઃખરૂપ થઈ ગયું। આવું કોણ કરે? ગાંડો માણસ કરે? ડાયો કોઈ કરે? સરસ મજાનું ભોજન હોય ને એમાં ઝેર ન ભેળવાય ભાઈ। અમૃત જેવું અન્ન હોય ને એમાં ઝેર ભેળવો તો પછી મરવાનો ખાવ એટલે ઉપાય બને હા। ભોજન છે એ જીવાડે છે પણ ઝેર ભેળવીને જો જમો એટલે મરવાનું નક્કી લો। સુખ આપનારું હતું એને વેર કર્યું એમ ભક્તિ છે સુખ આપનારી છે માયાથી પર કરનારી છે ભગવાનને પમાડનારી છે જન્મો જન્મની ભૂખ ભાંગનારી છે એની આરે જ વ્યાર કર્યું કયો। પછી સ્વામી કેમ એને સુખ રહે? અને જે પટે ઘટ ઢાંકીએ જે કપડાથી આપણું શરીર ઢંકાય ભાઈ શોભીએ આપણે જેનાથી ત્યાગ કરી દઈએ આપણે કાંઈ કપડાં વપડાની જરૂર નહીં તો એ માણસ કેવો કહેવાય? કેવો મૂર્ખ કહેવાય? માટે ભક્તિ છે ને એ જીવનમાંથી ક્યારેય છોડવી નહીં ભક્તિ છોડીને બધી આપણે મોટાઈ ગાઈને ચતુરાઈ કરીએ આપણી, તો સ્વામી આ દ્રષ્ટાંત દીધા જેવું છે. ભક્તિ છે એ તો આપણને શોભાડનારી છે, ભગવાન સુધી પહોંચાડનારી છે. એ ભક્તિનો ત્યાગ કરીને પછી આપણે ડાયા ડમરા થઈને જગતમાં ફરીએ તો શાસ્ત્રો ને સંતો તો આપણને હાવ મૂર્ખ કહે છે કે આની જેવો મોટો મૂર્ખ કોઈ નહીં. ભગવાનની ભક્તિ એણે જીવનમાં કરી નહીં, બધું કર્યું, હે આ લોકનું બધું કર્યું પણ ભક્તિ ન કરી. જેણે કરીને ભવજળ પાર થઈ જવાય, જેણે કરીને ભગવાનના ધામમાં જવાય, જેણે કરી આધિ વ્યાધિ ઉપાધિના તાપ ટળી જાય એવી ભક્તિ ન કરી અને જગતના રૂપમાં રાચ્યો આખી જિંદગી, કયો જગતમાં જ બધું તાન રાખ્યું, આ કરવું છે ને તે કરવું છે, આ જગતની માન મોટાઈ મેળવી, સંપત્તિ મેળવી, આબરૂ મેળવી, એ બૈરા છોકરાને બધું કમાણી કરી હારી, પણ જો ભક્તિ ન કરી તો સ્વામી કહે જેમ કપડાનો ત્યાગ કરીને પછી પ્રવીણતા ઈચ્છે એ તો મૂર્ખ માણસ કહેવાય. એના જેવું છે આ ભાઈનું. જો માટે જીવનમાં ભક્તિ કરો, ક્યારેય ભક્તિ છોડવી નહીં. હા, ભક્તિ કર્યા જ કરો. ભક્તિ જેવું કલ્યાણકારી સાધન કોઈ નથી મનુષ્ય જન્મમાં. માટે સવારે ઉઠીને પણ અડધો કલાક કલાક ભક્તિ કરી જ લેવી. એ ભક્તિ વિનાનો દિવસ જવા ન દેવો, ને એ દિવસ ગયો એટલે ફરી વાર આપણા માટે આવતો નથી. કયો એ ગયો, રોજ આપણો એક દિવસ ઓછો નથી થતો, આપણને એની કોઈ ચિંતા છે? રૂપિયા ઓછા થઈ ગયા તો એની ચિંતા થાય, ભારે કરી 5 કરોડ ઓછા થઈ ગયા એટલે દિવસ રોજ એક ઓછો થાય છે ભક્તિ વિનાનો, એની કોઈ દી ચિંતા થઈ કે ભારે થયો, આજ ભક્તિ ન થઈ, આજ કથા ન સંભળાણી, આજ મંદિરે ન જવાનું, આજ માળા ન થઈ, આજ ભગવાનમાં વૃત્તિ ન રહી, બહુ મોટી ખોટ ગઈ. આને તો આપણે ખોટ માનતા જ નથી. આપણે તો પૈસા હામી દ્રષ્ટિ છે ને આ લોકના પદાર્થ હામી દ્રષ્ટિ છે. ભક્તિમાં ખોટ જાવી તો જાય, નફો રહેવો જ નફો રહે, એની કોઈ આપણને પરવા નથી. આપણને તો આ લોકની બધી પરવા છે. હા, એમાં કાંઈ ખામી ન આવવી પડે. કયો આ દ્રષ્ટાંત સ્વામી બધા એટલા માટે આપે છે. જે ભૂમિમાં અન્ન નીપજે તે ભૂમિમાં વિશ્વવાય, પછી અમરપણું ઈચ્છવું તે તો અતિ અવળું કહેવાય. એ સરસ મજાની ભૂમિ હોય, સરસ મજાને એમાં બાજરો ને ઘઉં ને ચોખાન થાય એવી જમીન હોય ને એમાં પછી આપણે ઝેરના ઝાડવા વાવી આવી, આહા, પછી પાછું એમ કે અમરપણું, અમે તો અમર થઈ જવાના છીએ. ઝેરના ઝાડવા તો વાવો અને એના ફળ ખાવ એટલે તરત મરશો. હા, કોઈ ડાયો માણસ કોઈ દી ઝેરના ઝાડવા વાવતો નથી. ભૂમિમાં તો બધા લોકો સારું સારું જ વાવે છે. જોવાની વનમાં મહારાજ ફરતા હતા, તે મહારાજ આ રહેલો ગોપાળ જોગી હતા, ગોપાળદાસ બાવા સેવામાં, મોહનદાસ વૈરાગી હતા. એટલે મહારાજ ને એ બે ચાલ્યા જતા, ઘોર જંગલ આવ્યું, એમાં ઝેરના ઝાડવા આવ્યા. મહારાજ એ પાંદડા તોડીને ખાવા મળ્યા. મોહનદાસને કીધું, તું ખાતો ને આ ઝેરના ઝાડવા? એણે ન ખાધા, ભૂખ બહુ લાગેલી, તો જંગલમાં કાંઈ ખાવા મળે નહીં. તે બે પાંચ વૈરાગી ત્યાંથી નીકળ્યા, એ ભૂખ્યા છે. તો વર્ણીને જે ઝાડવાના પાન ખાતા જોયા એટલે આવડાએ ખાવાની તૈયારી કરી, ત્યારે મહારાજે કીધું મોહનદાસને, એને ના પાડો, ન ખાય, આ ઝેરના ઝાડવા છે, ખાવા મરી જાઓ. ત્યારે આ મોહનદાસે પેલા વૈરાગી હતા ને એને કીધું, સાધુરામ આ પાંદડા ન ખાતા, આ ખાવા યોગ્ય નથી, આ તો ઝેરના પાંદડા છે. તો કે તારો ગુરુ કેમ ખાય છે? તો કે તો મહત પુરુષ છે, મોટા પુરુષ છે, ભગવાન છે. તો કે હમ ક્યાં છોટે પુરુષે? હા, એ મોટા ને અમે હું નાના છીએ. અમે કાંઈ ગાંઠ્યા જાય નથી. તો કે ખાઓ, તો ખાધા ભેગા જ પીડા હેઠા લો કરો વાત. એ તો ભગવાન કરી શકે ભાઈ. મીંઢિયાને મરસાનો ગોળો કોણ જમીએ? કે ભગવાનનું કામ, બીજાનું કામ છે? અને પછી તો દુઃખી થવાનો ધંધો છે ભાઈ. ભગવાન કરે એમ ન કરાય, ભગવાન કેમ કરાય? મોટા પુરુષ કરે એમ ન કરાય, કેમ કરાય? તો સુખી થવાય કયો. પણ હવે દુઃખી થવાનો ધંધો કર્યો એણે, હારી ભૂમિમાં ઝેરના ઝાડવા વાવ્યા. હા, બાવળિયાનું બીજ બોય આંબો કેમ ફળે? બાવળિયા વાવ્યા ને પછી આંબાની આશા રાખી કે એ કેરીઓ આવશે ને પછી ખાઈશું ને મજા કરશું, કાંટા વાગશે ને કેરી ને આવે, પૌડા આવશે, બકરા ખાય. ને બાવળિયાનું બીજ બોય આંબો કેમ ફળે? કાંઈક લે લાવ પછી નહીં મળે ભાઈ. આવો મનુષ્ય જન્મ હાથમાંથી યોજા હે, પછી કાંઈ ભક્તિ નહીં થાય. કોઈ દેહમાં નથી થતી કયો. ગાયનો દેહ આપણે પવિત્ર માનીએ છીએ કે રૂવાડે રૂવાડે દેવતાનો વાસ છે, પણ એને હવારમાં ઉઠીને પૂજા કરવી જ થાય? એને મંદિર આવવું હોય દવાય? આપણીથી અવાય લ્યો આવવું હોય તો, આપણીથી માળા થાય, આપણી જ પૂજા થાય, એ બધું મનુષ્ય જન્મમાં થાય છે. એટલે શાસ્ત્રોકારો કહે છે, શાસ્ત્રકારો ભજન કરી લ્યો, શરીર સારું છે ત્યાં માળા કરી લ્યો, સેવા કરી લ્યો, સ્મરણ કરી લ્યો, કાન હારા છે ત્યાં કથા સાંભળી લ્યો, પછી કાંઈ નહીં મળે. આ બધું પગ હારા છે ત્યાં સુધી મંદિરે જાઓ, પછી પગ એકી બેકી રમશે પછી તો મંદિરે આવવાનું બંધ થાય. હા, જુવાનીમાં જેમ ધન કમાવે ને એમ જુવાનીમાં ભક્તિની કમાણી કરવાની છે. ભક્તિ કર્યા વિનાનું અમરપણું ઈચ્છવું એ તો બહુ અવળું કહેવાય છે. જે ભક્તિ કરે એ અમર બની જાય છે, એને ક્યારે જન્મ મરણના ફેરામાં પછી આવવું પડતું નથી. સ્વામી કહે છે, એમ અભાગી નરને હરિભક્તિ માહી અભાવ, તે કેમ તરશે સિંધુ તોય ને જે બેઠા પથ્થરને નાવ. ડોબું ન ગમું દુજણું ભલી લાગી અવિયા ભેડ, તજી દઈ તાંદુલ ને કરી કુકસ સારું વઢવેડ. અલ્પમતી ને અવળું સુજે, સવળું સુજે નહીં લવલેશ, નિષ્કુળાનંદ એવા નરને આપીએ સિયો ઉપદેશ. નિષ્કુળાનંદ એવા નરને આપીએ સિયો ઉપદેશ. અભાગી નરને સ્વામી કે હરિભક્તિનો અભાવ લ્યો. એ હરિભક્તિમાં જેને ભાવ છે ને એ બધા ભાગ્યવાળા માણસો લખ્યા સ્વામી. હરિભક્તિમાં જેને અભાવ છે એ અભાગ્યા લખ્યા. તમે બધા ભાવવાળા છો લ્યો. સભાગ્યા સવો, ભાગ્યશાળી સવો કે હવાના પોરમાં આવી ટાઈટમાં પણ આવી જાઓ છો ભક્તિ કરવા માટે. કયો કેવી ટાઈટ પડે છે, કાળજા કોરી નાખેવી, છતાંય તમે વહેલા જાગીને આવી જાઓ છો, રાત્રે મોડા સુધી જાગ્યા હો. કાલે અમારે યુવા સભાથી 12 વાગી ગયા હતા, છતાંય અત્યારમાં જાગીને આવી જાઓ એટલે સારું કહેવાય ને. આ યુવાનો આવી જાય 40 પછા, તો તમે મોટા તો આવો પણ એને ધન્યવાદ દેવા પડે યુવાનોને. વિચાર કરો, એ ખપ વિના ન થાય હો ભાઈ. કયો અભાગી નરને હરિભક્તિમાં અભાવ છે લ્યો. તમને કોઈ કેમ કીધું હોય, રોજ તમને 1 મહિનો સવારમાં તમે 4 વાગે આવો તો 5,000 રૂપિયા તમને ડેલી આપવાના છે. 3 વાગે આવે ને એ આમ કથામાં આવી જવું પડે. બોલો, આ ભક્તિ આગળ 5,000 કે 50,000 કે લાખ કે કરોડ હું ગણતરીમાં કયો. હે, ભક્તિનો એટલો મહિમા છે કે ગમે એવું હોય તો કામ ધંધા છોડીને આવી જવું. સવારમાં તો જો કે કામ હોય નહીં પણ ઊંઘ છે ને એ છોડીને આવવું પડે. કયો તો કેટલો આગ્રહ રહે એમ મળે છે ને. આ બધું ઊંડીનું નાળું નાણું છે, અત્યારે ખબર નહીં પડે પણ મરશો તો એ ખબર પડશે કે ભાઈ ભાઈ ભક્તિ કરી એટલે કામ થઈ ગયો. આમ મહારાજ વિમાન લઈને આવી જાય કે હાલો બેસી જાઓ, તમે અમારી ભક્તિ કરી છે. હા, ભાગ્યવાન છો તમે, ભક્તિ કરે એને હું બહુ મોટા ભાગ્યશાળી માનું છું, અને ભક્તિ નથી કરતા એને ગમે એટલી આ લોકની સંપત્તિ હોય બધા ભાગ્યા છે. હા, એ આ એક વિચાર એટલે પૂરું થઈ જાય, ગયું એનું બધું ગોથા ખાતું, કે એના માટે શું કામનું, કયો આ એક વિચારણી એટલે પૂરું. ભક્તિ કરી હોય એ સાથે આવે છે, બાકી તો આ લોકમાં આખી જિંદગી મચ્છો ઊંધે માથે રેળ્યો. હા, પણ એ કાંઈ કામ નહીં આવે, આંખ વિંચાશે એટલે એ સપનું તમારું પૂરું થાય. આપણને સપનામાં ઘણી બધી સંપત્તિ મળી હોય એ પણ આંખ ઉઘડે એટલે કાંઈ કામ નહીં ખરી, કયો હાવ ખોટી થઈ જાય. તમે મોટા કરોડોપતિ ને અબજોપતિ બની ગયા તો શું, સપનામાં તમને એમ લાગે વાહ વાહ કેટલી સંપત્તિ છે આપણી પાસે, પણ આંખ ખોલો, આંખ ખુલે એટલે પૂરું. તમને એનો હર્ષય ન થાય ને કાંઈ શોકે ન થાય, કારણ કે એને તમે સપનું માન્યું છે. સપનું સાચું હોય નહીં, એમ આ એક 5, 25, 50 વર્ષનું સપનું જ છે. હા, આંખ વિચાહે એટલે આ સપનું પૂરું, બોલે આંખ ખુલે એટલે પૂરું થાય. કયો જનક રાજાને જોવાની સપનું આવ્યું હતું, હે, એક સદાવતમાં ખીચડું લેવાય ગયા અને હાંજ પડી ગયેલી, સદાવત બંધ થવાની તૈયારી. ઓલો કે કાલ આવજો, તો કે બહુ ભૂખ્યો છું આપી જો, તો કે કાંઈ છે નહીં, પણ તે થોડુંક તપેલું સોટેલું હતું ને એ ઉખાડીને આપી દીધું, એ પાત્રમાં લઈને જતા તો બે આખલા બાંધતા બધા આવ્યા, એ બધું ઢોળાઈ ગયું અને ભૂખ્યા રહ્યા. અને આમ સપનું હાલે ને જ્યાં ઘડીક થાય ત્યાં આંખ ખુલી ગઈ, ત્યાં તો જય હો મહારાજ રાજાધી રાજ કી જય હો, સડી પોકારાય છે. હા, એને સૈનખંડમાં હૂતો છે રાજા, ત્યારે એને એમ છું કે આ હાચું કે ઓલું હાચું. બધા ઋષિ મુનિ બોલાવ્યા, બધાને પ્રશ્ન કરે કે આ હાચું કોલું હાચું, એટલું જ કહે. બોલા કે કંઈક વાત તો કર, આ હાચું કોલું હાચું હું મીંડ્યો છો, તો કે ઉત્તર આપો ને ક્યાં જેલમાં બેહો. 500 ને ભેગા કર્યા, બોલો. પછી અષ્ટાવક્ર મુનિ આવ્યા, હા આ ઠંગે વાંકાઓ, હાલતા તો હાલતા પડી જાય એવા, એમ કે હમણાં પડી જાય, તે બધા દાંત કાઢ્યા. એટલે પછી એને પ્રશ્ન કર્યો કે ગુરુ મહારાજ, આ હાચું તે હાચું, આ તો ત્રિકાળદર્શી હતા, એ કે ઓલું ખોટું છે ને આ એ ખોટું છે, તને જે સપનું આવ્યું ને તે સપનામાં સદાર્થમાં ખીસડું લીધું નહીં, તું ખાવાઈ ગયો, ત્યાં બે આખલા બાદ તારે ઢોળાઈ ગયું, એ ખોટું છે ને આ તારી જય હો થાય છે, આ આંખ વિચાર એટલે પૂરું, ઓલું આંખ ખુલે એટલે બે ખોટું છે. એટલે જનક રાજાને ત્યાંથી જ્ઞાન થઈ ગયું કે જગત ખોટું છે, ભગવાન સત્ય છે. પછી જનક રાજા એમ કીધું, મિથિલાયામ પ્રદપ્તાયામ ન મેં દહયંતી કિંચન, આ મિથિલા નગરી બળે એમાં મારું કાંઈ બળતું નથી. સુલભા નામની સંન્યાસીની આવેલી મોહ પમાડવા માટે ત્યારે જનક રાજા એવું બોલ્યા કે મેં મારા ગુરુ પંચશીખ ઋષિ પાસેથી યોગ અને સાંખ બે સિદ્ધ કર્યા છે, તું મારા અર્ધાંગને ચંદન ચરશે, અર્ધાંગને તરવારે કરીને કાપી નાખે, મારે બે બરોબર છે. બોલો, રાજ્યમાં રહેવા છતાં રાગ તજો, આ જેવી તેવી વાત કહેવાય, તમારી પાસે અબજોની સંપત્તિ હોય ને તમને એમાં ક્યાંય વાસના ન હોય ભાઈ, હે, ત્યાંય તમે બંધાયેલા ન હો તો એ બહુ મોટી બાબત કહેવાય. હા, નહીં તો 10 બાય 10ની રૂમ હોય એમાંય બંધાયેલા હોય જીવ. કયો, આ તો સમજણની વાત છે. જનક રાજાને સમજણ હતી. મહારાજે શું કીધું તમારા માટે, કે વ્યવહાર કરવો એ દેહે કરીને કરવો, મને કરીને તો ગ્રસ્તને પણ ત્યાગીની પેઠે નિર્વાસની રહેવું. જો કોની પેઠે, ત્યાગીની પેઠે. તમારા માટે આજ્ઞા કરી શ્રીજી મહારાજ વતનાદમાં, કે ગ્રસ્થને દેહે કરીને વ્યવહાર કરવો, પણ મને કરીને ત્યાગીની પેઠે નિર્વાસનિક રહેવું. વિચાર કરો. લ્યો મહારાજ, કે જનક જેવા રાજા મોટા રાજમાં હતા તોય પણ એનું મન તો મોટા યોગેશ્વર જેવું હતું. કયો, મોટા યોગીઓના મન હોય ને એવું મન જનક રાજાનું હતું. કારણ કે એણે સાધુનો સમાગમ કર્યો હતો, એણે સત્સંગ કર્યો હતો, એણે ભક્તિ કરી હતી, એટલા માટે એ મહાન બન્યા હતા. એટલે જનકની કથા બધે લખાણી. અને નવયોગેશ્વર મળવા આવ્યા ને ત્યારે જનક રાજા એક સાથે બાથમાં લઈને મળ્યા, ત્યારે નવયોગેશ્વરને એમ છું કે આ તો અવિવેકી લાગે છે. પછી પૂછ્યું કે તમારે એક એકને મળવું જોઈએ, તો નવને કેમ મળ્યા? તો કે એવું છે ને, નવે ઋષિ તમે આવ્યા ને એક એકને મળતા કદાચ એકને મળવાનું પછી દેહ પડી ગયો તો આઠ બાકી રહી જાય મળવાનો. પછી એક એકને મળ્યા, બોલો. એને મરવાનું તો આમ માથે દેખાતું હતું, આપણને કોઈ સાંભળેશ? મને જ નથી સાંભળતું, તમારું કેમ છે? મરવાનું નથી સાંભળતું, બોલો. મહારાજ તો એમ કે આ ઘડીને આ પળમાં મરવું છે, એનો વિલંબ જણાતો નથી, બોલો. એટલે મોટા સંતો કહેતા કે શમશાન બાજુ દિવસમાં એકાદો આટો મારવાનો, એટલે વૈરાગ રહે. હું કે એકવાર અહીંયા આપણે આવવાનું છે, હા, એકવાર આપણી ઠાઠડી અહીંયા આવશે. આજ ભલે આપણે એક હાથ ખૂતી જેવા ગાડલામાં હોઈએ છીએ, પણ એકવાર લાકડાની ઠાઠડીમાં આવડા નાખીને કચકાવીને બાંધીને આયન લાવવાના છે, હા. અને એવા મોટા મોટા લાકડા માથે ખડકી દેહે કે જોવો તમે વૈરાગ્રે. હો, જાવું ક્યારેક. અશ્વની કુમાર બાજુ ફેક્ટરી હાલતું, એને બહુ વૈરાગ્રે. એક ભાઈ કે મારે તો રોજ નું થઈ ગયું, એટલે કાંઈ અસર જ નથી થતી. એ બાજુ રોજ જાવું કે ફેક્ટરો જે બાજુ છે, રોજ નીકળે કેટલાય કે મળતા, હા ઓલું થઈ ગયું, સામાન્ય થઈ ગયું. કયો રોજનું થાય એટલે સામાન્ય થઈ જાય ને. પહેલું વહેલું નાનો છોકરો એને કોઈ ભડભડ અગ્નિ બળતી અને ચિત્તા બળતી અને એને બતાવે ને તો તણથી તાવ આવી જાય, હા, ખાવું ન ભાવે. પણ હવે કાયમનું થાય એટલે પછી હા એવું થઈ જાય બધું. સ્વામી કહે છે કે અભાગી નરને હરી ભક્તિમાંથી અભાવ, આ તે કેમ તરશે સિંધુ તોય ને જે બેઠા પથ્થરને નાવ. એ સમુદ્ર તરવો હોય તો વાણમાં બેહવું પડે લાકડાના, પણ પથ્થરના નાવમાં બેહો તો કાંઈ પાર થવાય? પથ્થરો તરત બુડે. કયો એમ, આ જગતના જીવારે તમે સંબંધ રાખો એટલે કાંઈ ભવસાગર તરાય નહીં, પણ હરિભગત છે, સાધુ છે, એની આરે સંબંધ રાખો તો ભવસાગર પાર થઈ જવાય એવું છે. કયો મહારાજ લોયાના પાદરમાં બેઠા હતા, પછી ગામના માણસો આવ્યા, હરિભગત નહોતા આવ્યા. એ કે મહારાજ, આ તમારા સાધુ તો બધા બહુ ભક્તિવાળાને હારા છે, કોઈનું કાંઈ ખરાબ કરતા નથી, એ તો તરી જાય, પણ આ તમારા હરિભગત છે ને, એ શેઢે ને સીમાડે ને જાન ત્યાં અમને નડે છે, હા, અવળું કરે છે, તો એનું જ કલ્યાણ નથી થવાનું. મહારાજ કે એવું ન હોય, તમારા હાથમાં શું? તો કે પરોણો. તો કે એમાં શું જડ્યું છે? તો કે આર જડી લો. બળદ હાંકવા માટે પરોણામાં પહેલાં આર નાખતા અને બળદને ઘોંકાવે એટલે હાલે બિચારો. પછી મહારાજ કે તમે આ આર કાઢીને એકલી કૂવામાં નાખો. તો કે તો બુડી જાય. તો કે પરોણા હોતી નાખો. તો કે તો અતરે. તો મહારાજ કે અમારા હરિભક્તો છે ને, અમારા સંતો એ જોડાણ છે એનું, હું હા, એટલે એ તરી જાય ભલે ગમે એવા હોય, થોડા ઘણા હશે કુડિયા કપટિયા, પણ એ તરી જાય, એ તરી જાય. કારણ કે ભગવાનનો ને સાધુનો સંબંધ છે. જો તે હારા હરિભગત થવું આ તો દ્રષ્ટાંત છે. કારણ કે એ ભગવાનની સેવા કરે, સંતોની સેવા કરે, એની આજ્ઞામાં રહે, અનુવૃત્તિમાં રહે, થોડા ઘણા સ્વભાવ હોય તો એ મહારાજ પછી ટાળીને લઈ જાય છે. કયો હા, અરે માવો તો કાલ મેં યુવા સભામાં આંગળી ઉછી કરાવી, બે જ નીકળ્યા, કોઈ નહીં, બોલો. 250 છોકરા હતા, બધાએ માવા છોડી દીધા. હવે આમાં મોટા તો છોડી જ દે ને, કોઈ ન ખાતો હોય આમાં. ખાવ સલા ભાઈ, ઊંસી આંગળી કરો. હા લો ગણેશભાઈ કહી શકે, જેટલા માવા ખાતા ને છોડી દે તો એને જેટલા છોડે એટલી રસોઈ આપણે આપી સંતોને. છોડી જો, શરીરને નુકસાન કરે, સંપત્તિનું નુકસાન, બધાનું નુકસાન છે એમાં. ઘણા તો રીઢા ગુનેગાર થઈ ગયા ગમે એમ કહો ને. હા કાંઈ ફેરફાર નહીં. ઠીક છે, તમને જ્યારે એમ થાય કે આવા મોટા મહારાજ મેળાના આ સંતો ના હરી ભગતના જોગમાં આપણે એવા, પછી આવા તુચ્છ વ્યસન રખાય નહીં, આ ખવાય નહીં, હું તો કોનો છું એમ જ્યારે થાય ને ત્યારે સટલા છૂટી જાય, તમારે મૂકવું નહીં પડે. મહિમા નહીં સમજાય ત્યાં સુધી બળ કરશો તોય નહીં જાય હો, પણ જ્યારે આવા પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજશો કે ઓહો આ ભગવાન બ્રહ્માદિક દેવતાને મળે એવા નથી, આજ મને એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એનો મારે આશરો છે, એના સંતો મળ્યા છે, એના ભક્તો મળ્યા છે, એની ભેગવું મને રહેવાનો લાભ મળ્યો છે, મારા કેટલા મોટા ભાગ્ય. એવા ભાગ્યને છોડીને તુચ્છ વિષયના માવા બીજા ત્રીજા વ્યસનમાં હું પ્રીતિ રાખું, આવું જ્યારે થાય ને ત્યારે છૂટી જાય ફટ નારાયણ કહો. માટે મહિમા સમજો. હા સ્વામી કે ડોબું ન ગમ્યું દૂધણું. હા હા ભેંસ તો ગમી પડે ને, કેટલું દૂધ આપે. અને ભલી લાગી અવિયા ભેડ, બકરી હારી લાગી. લ્યો ડોબું છોડીને બકરીમાં પ્રીતિ કરી, બકરીના દૂધની કાંઈ સાઈઝ થાય ને માખણ ઉતરે, એ તો ચા બનાવો હોય તો આ દોઈને કામ આવે, બાકી કાંઈ આનાથી માખણ ન થાય. હું હા અને તજી દઈ તાંદુલને કરી કુકસ સારું વઢવેડ, હારા ભાત હતા ચોખા હતા અને તજી દીધાને ફોચરા હારું બાજ્યો. બોલો તો બધા દ્રષ્ટાંત છે, સિદ્ધાંત સમજો છો? આવી તાંદુલરૂપી ભક્તિ મૂકી દઈ છે ને પંચ વિષય હારું એ ફોચર્યા છે, એના હારું માથાકૂટ કરીશી, એના સંકલ્પ ક્રિયા કરીશી, ક્યાંથી સારો વિષય મળે ને, ક્યાંથી સારું રૂપ મળે ને, ક્યાંથી પરસ્ય મળે ને, ક્યાંથી ધન મળે, ક્યાંથી સારું ખાવાનું મળે, એ બધા ફોચરાએ સારું વઢવેડ કરવા જેવું છે. ચોખા રૂપી તો ભગવાનની ભક્તિ છે ભાઈ. હા હા બાસમતી ભાત હોય ને તમે જમતા હો તો આમ આનંદ આવે ને. હા તો એ પછી પણ સ્વામી કહેશે કે અલ્પમતીને અવળું સૂજે, સવળું સૂજે નહીં લવલેશ, નિષ્કુળ આનંદ એવા નરને આપીએ સિયો ઉપદેશ. લ્યો આવા અભાગી નરને સ્વામી કે હું ઉપદેશ આપો, અવળી મતી હોય ને અવળું હુજે. એક સાધુ મહાત્મા હેલા આવતા હતા, પછી એને બે રજપૂતો મળ્યા રસ્તામાં, ઊંટ ઉપર બેઠા ને ભરી બંધુ કહો. ત્યારે સાધુ મહાત્માએ કીધું કે આગળ જતા ને ત્યાં મોટી ડાકણ છે, ભરખી જાય. આવડા કે આપણે સુરવીર હાથમાં બંધુકે દઈ દઈ ડાકણ હું. એ તો ગયા આગળ ને થોડાક ગયા ને ત્યાં તો એક હોનામોની કોથળી પડી હતી. સાધુ કે આ ડાકણ છે. બોલો તો એક બાજુ સાંય જાય ને હેઠા ઉતરીને ગણી તો 10,000 સોનામોર. એ કે ઓલા સાધુડા કેવા ખોટા, એ કે માળા તો ઉપડી નહીં એટલે માણસો બોલાવી ગયા ને આપણે એમ કીધું કે એ રસ્તે જતા નહીં. બોલો ખરા પાકા હો સાધુડાએ પણ. એ કહેવાનું મનાતાય છે. બે ભાઈ બેઠા સાંય ને ગણ્યા ને રાજી રાજી થઈ ગયા હો કે આ કમાણી કરવી મટી. પછી કે ભૂખ બહુ લાગીશ. મોટો ભાઈ નાનાને કે તું પેંડા લઈએ ગામમાંથી. એ પેંડા લેવાઈ ગયો ને વેયના વિચાર બદલ્યા. એ ઓલો અહીંયા હતો ને મોટો, એ કે આવે એટલે બંધુ કે દઈ દેવોશ, એટલે બધી હોનામાં આપણે રહી. ઓલો કે પેંડામાં થોડુંક ઝેર ભેળવી દઈએ અને એ મોટો ભાઈ ખાય એટલે એનું થઈ જાય પૂરું, મારે રહે 10,000. ઓલો પેંડા લઈને આવતો ને આમ થોડોક સેટર રહે ને ત્યાં બંદૂક દાવા દીધી, ગોળી છોડી, લલાટમાં વાગી પૂરું થઈ ગયું. પછી પેંડા ખાધા ઝેરવાળા, એનું પૂરું થઈ ગયું. 10,000 હોનામર એમનેમ પડી રહી. સાધુએ કીધું એને પાછા વળી ગયા હતો આ ડાકણ, ભાઈ ભાઈના ગળા કપાઈ નાખે, બાપ દીકરાના ગળા કપાઈ નાખે. એટલે આ બધા લોકના પદાર્થો આવા છે ભાઈ. એટલે ભગવાનના ભક્તને નિષ્કુળાન સ્વામી કે વિચાર કરવો, અણ સમજે એમ બને રે સંતો, અણ સમજે એમ બને તે તો સમજવું ને સમજવું માને રે સંતો, અણ સમજે એમ બને ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ નિષદિને અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુને ગારવણ ગુને રે સંતો, અણ સમજે એમ બને. સમજવું હોય એને સ્વામી કે સમજવું, અણ સમજવું હોય ને એના બધા દ્રષ્ટાંત દીધા જેવી વાત છે. ભક્તિનો ભાવે અને વેર વસાવે, ભક્તિ ત્યારે વેર કરે ને કાં એના ભગત ત્યારે વેર કરે ગયો, અને નિષ્દિન એના અવગુણ ગાયા કરે, અર્થ તો કોઈ ન સરે પણ અપરાધ થાય, વણ ગુનેગારે ગુનેગાર બને સ્વામી કે. શ્રીખંડ સદા શીતળ સુખકારી, તેને દજાડે કોઈ દહને અગર પણ થાય અંગારા, પ્રજાળે પ્રવરી વને રે સંતો, અણ સમજે એમ બને. શ્રીખંડ એટલે ચંદન, એટલે ખાવાનો શ્રીખંડ નહીં હો, હા શ્રીખંડ, ઓલામાં શ્રીખંડ આવે તાલવ્ય શ આવે ને આમાં શ્રીનો શ્રીખંડ, કેટલો ઠંડુ ચંદન, હા એના લાકડા હોય તમારી પાસે પછી એમ કહો કે આને હાલો હળગાવો, એ હળગાવીને વસ્તુ છે, એના અંગારા થાય પછી લાલ ઝોળ જેવાની, એ પછી તમે શરીરે અડાડો તો ઠંડુ થાય કે બાળે. ચંદન તો એ ઘસીને સરસ મજાનું ભગવાનને ચરસીને પૂજા કરીને પછી તમારા કપાળે લગાડો શરીરમાં લગાડો તો શાંતિ થાય, હા સુખ આપે. પણ એણે કેવો ઉપાય કર્યો, ચંદનના કોલસા કર્યા, બોલો એમ ભક્તિ છે ને શીતળ શાંત ચંદન જેવી છે, ટાઢું કરી દી આધિવ્યાધિ ઉપાધિના તાપ ટાળી નાખે એવી ભક્તિ છે પરમાત્માની. પણ એ ભક્તિ ન ભાવી એને અરે વેર કર્યું, ભક્તિ કરતલા અરે વેર કર્યું, એટલે એ હેરાન થવાની વસ્તુ એણે ઓરી છે બધી. માટે ભક્તિ કરો ને ભક્તિ કરતા હોય એવાને અરે આત્મબુદ્ધિ કરો, એને અરે પ્રેમ કરો, હા તો બહુ મોટું કામ થઈ જાય ભાઈ. કલ્પતરુ મળે માગ્યો કુઠારો, દુર્મતિ થાવા દુઃખને જેવું ઈચ્છે તેવું મળે એમાંથી, નો તપાસે એ સુરતરને સંતો, અણ સમજે એમ બને. કલ્પ વૃક્ષ મળ્યા પછી કુવાડો માગ્યો, લ્યો એને ખબર ન પડી કે આ કલ્પવૃક્ષ છે, એમ ઓળો સંકલ્પ કરાય નહીં. ભક્તિ છે એ કલ્પવૃક્ષ સમાન છે, ભગવાન છે એ કલ્પવૃક્ષ સમાન છે, સંતો છે એ કલ્પવૃક્ષ સમાન છે, હરિભક્તો પણ કલ્પવૃક્ષ સમાન છે. માટે સ્વામી કે કલ્પતરુ મળે માગ્યો કુઠારો, આહા કલ્પતરુ મળ્યા પછી ભાઈ કુવાડાની જરૂર પડે તો તમે જે સંકલ્પ કરો એ મળે તમને, ને કુવાડોને લાકડું કાપવું પડે પછી કયો. પણ દુર્મતી થઈ, હવળી મતી છે એટલે હવળું હુજ્યું નહીં, એમાંથી તો સ્વામી કે જેવું ઈચ્છો એવું મળે, એમ ભક્તિથી તમને જે ઈચ્છા હોય મળે છે. માટે ભક્તિ આરે કોઈ દી વેર ન કરતા, ભક્તિ મારે પ્રેમ કરો, હા એમ સઠ સુખદથી સારું નહીં છે, કોઈ પ્રગટે થર પાપને નિષ્કુળાનંદ કે ન જોવું એનું, નિષ્કુળાનંદ કે ન જોવું એનું, હે પ્રગટ ભજવાયા પને રે સંતો અણ સમજે એમ બને. સઠ માણસ છે ને એ હારું નોય છે, એ બધું દુઃખ થાય એવું જ ગોતતો હોય છે. સજ્જન માણસને હારું હુજે અને સઠ માણસને દુર્જન માણસને ખરાબ બધું એને હાથમાં આવે અને ખરાબ જ ઈચ્છતો હોય. એના કોઈ પૂર્વના પાપ પ્રગટ થયા, પાપનો થર આવી ગયો છે, પણ નિષ્કુળાન સ્વામી કે આવા જે સઠ હોય, અજ્ઞાની હોય, હા એની સામું આપણે જોવું જ નહીં. આપણે તો પ્રગટ ભગવાન મળ્યા છે એનું ભજન કરી લેવું. હા આજ કળિયુગમાં સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે ભાઈ, માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરી લો. પ્રગટ મંત્ર છે આજ કળિયુગમાં, એવો કોઈ મંત્ર નથી સ્વામિનારાયણ જેવો. પ્રગટ મંત્ર છે કળિયુગમાં સ્વામિનારાયણ, આજ પ્રગટ મહામંત્ર છે. શ્રવણે સાંભળતા કંપે દિન કર દૂત જો, સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામિનારાયણ આજ પ્રગટ મંત્ર છે કળિયુગમાં, જપ્યા જેવો તરત ફળ આપનારો. માટે ગમે એવું દુઃખ આવ્યું હોય, ગમે વિપત્તિ આવી હોય, ગમે એવું તમને અપસુકન છા હોય, કંઈક વિઘ્ન આવ્યું હોય, ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરી લેજો. બધા કષ્ટથી બધા દુઃખથી ભગવાન આપણી રક્ષા કરે છે. જો વાલા ભક્તો, અત્યારે આ કથા અહીં પૂરી કરું છું. પૂજ્ય સ્વામી આશીર્વચન આપશે, આગળની કથા આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.